The Gujarati Express. Let's face it, English is a crazy language. There is no apple in a pineapple and no egg in an eggplant. Javaleo, chalo, apre Gujarati ma vat kare. Dar saniware, hanje, hara atwaje. Climb on to the Gujarati Express with Sarah Bai every Saturday at 8:30 p.m. Only on Radio Islam International. Tamaru manpasand hikwanu station.
Assalamu alaikum wa rahmatullahi wa barakatuh. Kem cho mara mamao, masio, bino ane bayo. Radio par hambarwa wara medium wave 1548 par ane internet ne satellite par hambarwa wara radioislam.co.za par badane mara khub khub salam. ઉમ્મીદ છે કે તમે હારા છે ને રમઝાન હારી રીતે જાતી છે ને તમારી તબિયત હારી છે ને રમઝાનના તો હવે 10 દારા કરતા ઓછા દારા મને લાગે 1 વીક જેટલું રહેલું છે તો ઇન્શાલ્લાહ અલ્લાહ તમને બાકી દારા હારું બી તંદુરસ્ત રાખે અને ઇબાદત કરવાની તોફીક દે. મારું નામ છે સારાબાઈ ને તમે સાંભળતા છે ગુજરાતી એક્સપ્રેસ. આજનો પ્રોગ્રામમાં આપણે લૈલતુલ કદરના બારામાં વાત કરું, પછી આપણે દૂધના ફાયદામાં વાત કરું, સવાલ જવાબનો ભાગ બી છે, હસનભાઈને હાજરાબાઈને હસવાના કિસ્સા બી છે અને એક કિસ્સો છે જે ઇસ્તિગફારના પાવરના બારામાં છે. તો તમારું રેડિયોનો અવાજ વધારો, ધ્યાનથી સાંભળો અને આરામથી બેસીને હમરા કરો. રમઝાનના મુબારક રાતોમાં આપણે બધાને ખબર, આપણે નલ્લેથી હિકીલા છે, આપણે મદ્રેસાની ગીલા હોય તો આપણને ખબર કે એક ખાસ રાત છે જેને લૈલતુલ કદર કે કુરાનમાં કહેલું છે કે આ રાતની બરકત અને ફઝીલત હજાર મહિનાઓ કરતા વધારે છે. તો એનો મતલબ આપણે કેલ્ક્યુલેટ કરે તો આ રાત 83 યર્સ અને 4 મહિનાઓ કરતા વધારે વેલ્યુની અને વધારે કિંમતી છે. સુબહાનલ્લાહ. એક હદીસમાં છે કે રસૂલુલ્લાહ સલમે કહેલું કે આ રાત ખાલી મારી ઉમ્મતને બક્ષાયેલી, કોઈ બી પહેલા ઉમ્મતોને નહીં. તો લોકોએ વિચાર કર્યો કે આ લૈલતુલ કદર ખાલી મોહમ્મદ સલ્લાહ વસલમની ઉમ્મતને કેમ નસીબ થઈ? તો એક કારણ આપેલો છે કે રસૂલુલ્લાહ સલ્લાહ વસલમ બેહીને વિચાર કરતા કે પહેલા જમાનાના માણસની કેટલી લાંબી ઉંમર ઉઠી ને ઈવનના ઉંમત વાળા એટલે આપણી જીવન કેટલી ટૂંકી છે ને આ વિચાર કરીને ઈવન બહુ સાદ થતા, અફસોસ કરતા, પરેશાન થતા, ફિકર કરતા કે ઈવનના ઉંમતના માણસ પહેલા ઉંમતોના માણસ જેટલું ઇબાદત અને હારા અમલ નહીં કરી હકી. પહેલા ઉંમત વાળા ખસ્સો લાંબુ જીતા, એ લોકો 200-400 યર્સ હારો જીવતા ને આપણી ઉંમત મોહમ્મદ સલ્લાહ વસલમની ઉંમત ને એવરેજ જીવાની ઉંમર છે 63 યર્સ. તે કમ્પેર કરે તો ખસ્સું ઓછું કહેવાય. તો અલ્લાહે આ ઉમ્મતને આ ખાસ બરકતવાળી રાત આપી. એનો એક વજો કદાચ આ હોય કે આપણી લાઈફ ટૂંકી છે, પહેલા ઉમ્મતવાળાના માણસની લાઈફ લાંબી ઉઠી એટલે એ લોકો પાસે વધારે સવાબ કમાવાનો ટાઈમ ઉઠો, વધારે હારા અમલ કરવાનો ટાઈમ ઉઠો ને આપણા પાસે બહુ ઓછો ટાઈમ છે. તો જે કોઈ આ મુબારક રાતના ઇબાદત કરે તેને 83 વર્ષનો ઇબાદતનો સવાબ મળે. સુબહાનલ્લાહ. તમે વિચાર કરો ને એક રાત કેટલું ફાસ્ટ છે, થોડા કલાક એક રાત હારું આપણને 83 યર્સનો સવાબ મળે, તો આપણે કેમ આ રાતને જવા દે? કેટલો હારો મોકો. બીજા જગ્યા પર કહેલું છે કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ એક ડારે ઇવનના સહાબાઓ હાથે બેહીલા ઉઠા અને બનુ ઇસરાયલના એક માણસના બારામાં કહેતા ઉઠા. એ માણસ 1000 મહિનાઓ હારું, એટલે 1000 મંથ હારું જિહાદમાં ઉઠા. ને આ સાંભળીને સહાબાઓ તો એમ જેલસ જીવા થયા અને અપસેટ થયા, કેમ કે એ લોકો આટલો સવાબની કમાઈ હતી, એ લોકોને આવી ઓપોર્ચ્યુનિટી નહીં મળે. તો જ્યારે અલ્લાહ તાલાએ લૈલતુલ કદર નસીબ કરે. બીજા જગ્યા પર કહેલું છે કે એક દરે નબી મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ સહાબાઓને બનુ ઇસરાયલના 4 નેક અને પરેઝગાર માણસના બારામાં કહેતા હતા, જે લોકોએ 80 વર્ષ હારું અલ્લાહની ઇબાદત કરેલી અને કોઈ બી વખતે ગુનો નહીં કરેલો. માશાઅલ્લાહ, એ 4 માણસ ઉઠા નબી અયુબ, ઝકરિયા, એઝકિયલ અને યુશા અલૈહિસલામ. સહાબા આ સાંભળીને વિચાર કરવા લાગ્યા કે એ લોકોથી બી કેવી રીતે આ લેવલ પર ઇબાદત કરી હતી અને આટલો બધો સવાબ કેવી રીતે કમાઈ હતી. આ નબીઓ જે નબી મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ જેના બારામાં બતાવતા ઉઠા, તે લોકોએ 80 યર્સ હારું અલ્લાહની ઇબાદત કરેલી. તો સહાબાએ કહ્યું, આપણી લાઈફ એટલી ઓહે કે આપણી લાઈફ તો કેટલી ટૂંકી, આપણે કેવી રીતે આટલો બધો સવાબ કમાઈ હતી, કેવી રીતે એ લોકોના લેવલ પર પૂગી હતી. જ્યારે જિબ્રાઇલ અલૈહિસલામ આવ્યા અને સૂર્ય કદર પડવા લાગ્યા, જેમાં આ મુબારક રાતની નેમતો નાઝિલ થયેલી. સુબહાનલ્લાહ. આવા બધા બીજા રિપોર્ટ બી છે કે લૈલતુલ કદરની શરૂઆત કા થયેલી ને કેમ આપણાને બક્ષાયેલી છે, પણ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે અને હકીકત છે કે અલ્લાએ આપણા પર મહેરબાની કરી અને આ મુબારક રાત આપણાને નસીબ કરી. હવે આ મુબારક રાત કેવી રાત ના છે તે મોટામાં મોટો સવાલ. આપણને ખબર કે રમઝાનના મહિનામાં છેલ્લા 10 દારામાં આ લૈલતુલ કદર આપણે હોડે. આયશા રઢિયલ્લાહુ અન્હાએ કહેલું કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમે કહેલું કે લૈલતુલ કદરને રમઝાનના છેલ્લા 10 દારાના ઓડ નાઇટ્સમાં હોડો. તો એનું મતલબ કે લૈલતુલ કદરને 21st, 23rd, 25th, 27th and 29th nights રાતના હોડવું જોઈએ. એટલે રમઝાનની 21મી રાત 23rd નાઇટ, જે સાઉથ આફ્રિકામાં આજની રાત છે, ને આજની રાતમાં બી આપણને લૈલતુલ કદરને હોડવું જોઈએ. પછી 25મી રાત, 27th રાત અને 29મી રાતે બી. ને આનું કારણ શું છે? આપણને લૈલતુલ કદરની એક્ઝેક્ટ તારીખ કેમ ની ખબર? તો એક દારે આવું થયેલું. ઉબાદા બિન સામિત રઢિયલ્લાહુ અન્હુએ કહેલું કે એક દારે નબી મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ અમુને લૈલતુલ કદરની તારીખ કહેવા આવેલા, પણ બે મુસલમાનો એ વખત પર ઝઘડો કરવા લાગ્યા. નબી મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમે કહેલું કે હું અહીંયા તમને લૈલતુલ કદરની તારીખ કહેવા આવેલો, પણ બે જાના વળાવા લાગ્યા, એટલે આ ખબર હવે ચાલી ગઈ, કદાચ આ તમારા હારું બહેતર છે. તો લૈલતુલ કદરને તમે 5મી, 7મી અને 9મી રાતના હોડો. આ હદીસમાં આપણે પહેલું શીખે કે ઝઘડો કરવાથી અને એકબીજા હાથે વળાવવાથી આપણાને નુકસાન પહોંચે અને બરકત, મોહબ્બત અને મુસલમાનોની તાકાત જતી રહી. જોવાની આ બે મુસલમાનો વળાવ્યા, એટલે આ ઇન્ફોર્મેશન મોટી રાતનું જે નબી મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમને મળ્યું તે ઉઠાવી લીધી, તે ખબર ઉઠાવી લીધી અલ્લાહએ. તો આપણે એકબીજા સાથે વરાવવાનું જોઈએ, એનું કઈ બેનિફિટ નહીં હોય, એનો કઈ ફાયદો નહીં હોય, આપણને ઉલટું નુકસાન પહોંચશે. ને બીજું વસ્તુ આપણે શીખ્યા હદીથમાં કે લૈલતુલ કદરને છેલ્લા 10 દારાના ઓડ નાઇટ્સમાં હોડવું જોઈએ. બીજું વસ્તુ કે નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમે કહેલું કે લૈલતુલ કદરની તારીખની ખબર ગઈ અને ઉઠાવી લીધી ને કદાચ આ બેટર છે આપણા હારું. હવે આ સાંભળવાથી આપણે થોડાક અપસેટ થાય, નારાજ થાય કે કેમ આ હવે ઇન્ફોર્મેશન લઈ લીધી, પેલા બે મુસલમાનો જે વડા હતો તે લોકોના લઈને આપણાને હવે નુકસાનમાં મૂકી દીધી. પણ વિચાર કરો ને સાચું, તમે પોતાને સાચું કહો કે આપણને એક્ઝેક્ટ તારીખ ખબર ઓઠે તો આપણે બીજા રાતોમાં ઈબાદત કરતે કે આપણને ખબર હોત કે ચાલો આ એક્ઝેક્ટ આ રાતના લૈલતુલ કદર છે તો આપણે આ રાતના એ રાતના જ ઈબાદત કરતે ને, કોઈ બીજા રાતના મહેનત કરતે કે ખાલી એક રાતના જ મહેકે ચાલો કઈ નહીં, આ એક રાતમાં મને 83 યર્સ નો સવાબ તો મળી ગયો, હવે કઈ નહીં બીજા દારામાં હું મજા કરા, હું જવા આરામથી બેહીને કઈ ખાવા, એવું બધું મગજમાં આવે આપણને. તો આપણે ખાલી એક રાતના તોબા કરતે, એક રાતના ઈબાદત કરતે, ખાલી એક રાતના દુઆ કરતે ને બીજા રાતમાં આપણે આરામથી હુઈ રહેતે. સાચી વાત છે ને, હું પોતે એમ કરતી, મને ખબર ને આપણે ઇન્સાન એવા છે, આપણે ઇન્સાન એવા જ છે. તો લૈલતુલ કદરને હોદવામાં આપણે કેટલી ઈબાદત કરે અને આપણે કેટલો વધારે સવાબ કમાય અલ્હમ્દુલિલ્લાહ. તો લૈલતુલ કદરની એક્ઝેક્ટ ડેટ આપણે નહીં ખબર તે આપણાને ફાયદો થાય. તો ઇન્શાલ્લાહ આપણે વધારે ઈબાદત કરે, લૈલતુલ કદરને હોદે તો મુબારક આ 10 મુબારક રાતમાં લૈલતુલ કદરના સચમાં એને હોદવામાં આપણે હું કરી શકીએ. તો આપણને આ થોડાક રાતો હારો આપણું રૂટીન બદલવું જોઈએ અને સેક્રિફાઈસ થોડું કુરબાની કરવું જોઈએ, આપણને ઓછું હોવું જોઈએ અને વધારે અલ્લાહની ઈબાદતમાં જાગતું રહેવું જોઈએ. તો આપણાથી તરાવી બાદ 3-4 કલાક સારું આરામ લેવાય ને હુવાય, પછી ઉઠીને ઈબાદત કરાય સહેરીનો ટાઈમ સુધી. મને ખબર થાક તો બહુ લાગે, પણ થોડાક દારા સેક્રિફાઈસ કરીને ઇન્શાલ્લાહ આપણને મગફિરત મળશે અને કેટલો સવાબ મળશે જે આપણને આખિરતમાં કામ આવે. આપણે હુઈ રહી તે કઈ આખિરતમાં આપણને કઈ કામ નહીં આવે. તો આ મુબારક રાતોમાં આપણને જાગતું રહીને તહજ્જુદ પડવું જોઈએ, ઈબાદત કરવું જોઈએ ને લોકો સાથે બેહીને વાત કરવાનું, ફરવા જવાનું, ખાવા જવાનું, બેહીને પંચાત કરવાનું, આ બધી વસ્તુથી બિલકુલ દૂર રહેવું જોઈએ અને એના કરતા એકલું બેહીને ઈબાદત કરવું જોઈએ. લોકો રમઝાનના છેલ્લા દારામાં લેઝી જેવા થઈ જાય ને થાકેલા થાકેલા બેહી રહી, તરાવી થાવીને ફોનમાં મેસેજ જોયા કરે, કોઈ પાછા ખાવા બેહે, કોઈ વહેલું હુઈ જાય, કોઈ દોસ્તાર સાથે ફરવા નીકળે, કોઈ ખાવા જાય કેથે લેટ સુધીન. આ બધું વસ્તુ આ છેલ્લા 10 દારામાં પ્લીઝ એનાથી દૂર રહેવો ને તમારો ટાઈમ આ ઈબાદતમાં કરો. તો બીજું વસ્તુ છે કે આપણા માહીઓ અને બહેનો ઈદની તૈયારી ચાલુ કરે. આ છેલ્લા ધારામાં એ લોકો હવે ઈબાદત કરવા બદલા બેકિંગમાં ધ્યાન દે, શોપિંગમાં બિઝી રહે. તો પ્લીઝ પ્લીઝ આ મોકોને એમ નેમ નો જવા દેવો. ઈદની તૈયારી તો કરવા જ પડે. મને ખબર, મને બી ઈદની તૈયારી કરવા પડે. તો દારામાં થોડોક ટાઈમ કાઢીને કરો, પણ રાતના અલ્લાને ટાઈમ દેવો. તો ઈદની શોપિંગ કરવાની હોય તો હારામાં હારો આઈડિયા છે કે રમઝાન પહેલા શોપિંગ પૂરું કરી લેવું. પણ હજુ શોપિંગ બાકી હોય ઈદની, કે કેથે કઈ સ્કાર્ફ મેચિંગ હોડવાનું છે, કે કેથે કોઈને પ્રેઝન્ટ દેવાના હોય તો તે હોડવા નીકળે, તો પ્લીઝ થોડોક ટાઈમ કરીને એક દારે જીવવાનું, પણ બહુ થાકવાનું નહીં, બીકોઝ રાતના જાગતું રહેવા પડે ને. તો થોડુંક શોપિંગ કરી આવો ને પછી તરાવી પડીને આરામથી ઈબાદત ચાલુ કરો. ને આ બેકિંગ ને હો, મને ખબર કેટલા આપણા માહીઓ ને બહેનો છેલ્લા દસ દારામાં દર રાતના કંઈ ને કંઈ નવું બનાવે. માશાલા સારું છે, ઈદના દરે તો આપણે સેલિબ્રેટ કરે ને સારું સારું વસ્તુ ખાવાનું મન થાય, એમાં કઈ પ્રોબ્લેમ નહીં મળે. આપણે ફેમિલીને આપણે ખવડાવે, સારો નિયત છે તો અલ્લાહ સવાબ દે ના સારું. પણ તે બેકિંગને હવારમાં કરો, બપોરે કરો, પણ રાતના પ્લીઝ અલ્લાને તમારો ટાઈમ દેવો. અલ્લાને તમારો બધો ટાઈમ દેવો રાતના. થોડુંક હું હોય તો મેં કહ્યું ને, તરાવી બાદ થાકેલો હોય તો થોડાક કલાક તમારો અલાર્મ સેટ કરો કે 3-4 કલાક ઊંઘવા, પછી તહજ્જુદ હારું ઉઠા ને તહજ્જુદથી સહેરી હુદીન ઈબાદતમાં ઉભેહા ઇન્શાલ્લાહ. નબી મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમે કહેલું કે જે કોઈ લૈલતુલ કદરના ઈમાન હાથે સવાબ કમાવાની ઉમ્મીદ હાથે ઈબાદત કરે, તેના બધા ગુઝરેલા ગુના માફ થાહે. માશાઅલ્લાહ. તો આપણે ખૂબ તોબા કરવું જોઈએ, ઇસ્તિગફાર કરવું જોઈએ, નફિલ નમાઝ પઢવું જોઈએ, કુરાનની તિલાવત કરવું જોઈએ, ને રડી રડીને આંખ ઊંચા કરીને ખૂબ દુઆ માંગવું જોઈએ. આ દુઆ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. બીજા બધા ઈબાદત બી કરો, પણ રડીને અલ્લાહ પાસેથી માફી માંગો કે અલ્લાહ અમે બહુ ગુનેગાર છે, અલ્લાહ અમારા બધા ગુનાહો માફ કરો ને અલ્લાહ આપણને જહન્નમથી બચાવો. આ દુઆ માંગવું જોઈએ કે અલ્લાહ આપણને જન્નત નસીબ કરે અને જહન્નમથી બચાવે ઇન્શાલ્લાહ. તો અલ્લાહ આપણને, આપણા મા બાપોને, આપણા ઓલાદોને અને તમામ મુસલમાનોને મગફિરત દે, ગુનાહોને માફ કરી દે અને લૈલતુલ કદરનો પૂરો ફાયદો લેવાની તોફીક દે ઇન્શાલ્લાહ. આજના સવાલ જવાબના ભાગમાં કોઈ મુફ્તી સાહેબને પૂછ્યું કે ઉ આસ્માટિક છે, મારાથી રોઝો હાથે ઓક્સિજન લેવાય કે? મુફ્તી સાહેબે જવાબ દીધો કે રોઝો હાથે ઓક્સિજન ઇન્હેલ કરાય, પણ આસ્માનો પંપ નહીં લેવાય. કોઈ બીજો સવાલ કર્યો, જે હલાલ ગોશ્ત બરાબર નહીં પકાવેલું હોય, એટલે અંદરમાં હજુ થોડુંક પિંક હોય અને કોઈ વખત લોહી બી હોય, તે ખાવાનું હલાલ છે કે? મુફ્તી સાહેબે જવાબ દીધો કે આ ખાવામાં કઈ વાંધો નહીં મળે અને એ હલાલ છે. પછી કોઈ પૂછ્યું, ઉ 62 યર્સનો છે ને મારું વજુ બિલકુલ નહીં રહે, મને શું કરવું જોઈએ? મુફ્તી સાહેબે જવાબ દીધો કે તમને ચેક અને મોનિટર કરવા પડે. વજુ કરવા બાદ તમારું વજુ ચાર રકાત નમાઝ પડવાનો સમય હારું ની રહી તો તમે માઝૂર ગણાહે. પણ આ એક આખો નમાઝનો ટાઈમ હારું કાયમ રહીતો, એટલે એક્ઝામ્પલ કે ઝહરથી અસર હુદીન વજુ કરીને તૂટી જાય અને ચાર રકાત નમાઝ બી એ વજુ હાથે ની પડી હગી તો તમે માઝૂર કહેવાય. તો એનું મતલબ કે દર એક નમાઝના વખતે ફ્રેશ વજુ કરજો અને એ વજુ હાથે તમારાથી કોઈ બી ઈબાદત કરાય, સુન્નત નફિલ નમાઝ પઢાય, કુરાન પઢાય, પણ નેક્સ્ટ નમાઝનો ટાઈમ થાય ત્યારે પાછું ફ્રેશ વજુ કરજો. પણ યાદ રાખજો કે માઝૂર બળવાનો કારણના ઇલાવા કોઈ બીજું કારણ ના લઈને વજુ તૂટે તો પાછું વજુ કરવા પડે.
તેર ફકીર મલંગ ખુદા મુજે અપને રંગ મે રંગ ખુદા મુજે અપને રંગ મે રંગ
ખુદા. હવે આપણા હસન ભાઈ ને હાજરા ભાઈ ના કિસ્સા સાંભળો. એક દારે હસનભાઈ મસ્જિદેથી ઘેરે ચાલતા ઉઠ્યા ને અચાનક એક ચોર આવ્યો અને હસનભાઈને છડી દેખાડીને કહ્યું, લાવ પૈસા લાવ. હસનભાઈએ ચોરને કહ્યું, પૈસા? હું તો પંડેલો માનસ, મારી સાદી થઈ ગયેલી. ચોર સાંભળીને છડી ફેંકી દીધી અને હસનભાઈને ભેટ્યો ને કહ્યું, ભાઈ હું તારું દુઃખ સમજી શકું, ફિકર ન કર. હાજરાબાઈ હસનભાઈને પૂછ્યું, હસન તમે મારા હારું ઈદ હારું હું પ્રેઝન્ટ લાવ્યા આ વરસ? હસનભાઈએ જવાબ દીધો, હાજરા તને યાદ છે આપણે પેલી પિંક કલરની મર્સિડીઝ ગાડી જોઈલી ને તને બહુ પસંદ પડેલી? હાજરાબાઈ ખુશમાં કહ્યું, હા હસન મને બિલકુલ યાદ છે. હસનભાઈએ કહ્યું, ટી સેમ કલરનો ટૂથબ્રશ તારા હારું લાવ્યો. એક દારે હાજરાબાઈએ હસનભાઈને કહ્યું, હસન મારો નવો ફોનમાં મારા પાસે વોટ્સએપ છે, ફેસબુક છે, ટ્વિટર છે, ઇન્ટરનેટ છે, તમારા પાસે હું છે? હસનભાઈ જવાબ દીધો, મારા પાસે કામ અને ધંધો છે.
દિન મે હે તું રાત મે હે હર ફૂલ મે હે હર પાત મે હે મેરી સોચ મેરે નફમાત મે હે મેરી રૂહ મે હે મેરી સાત મે હે.
જમાનાથી લોકોને ખબર કે દૂધ પીવાનું કેટલું હેલ્ધી છે અને યુરોપ અને યુએસમાં પીવાની વસ્તુમાં લોકો દૂધ વધારે પીએ. આપણને ખબર કે આપણે પેદા થાય ત્યારથી દૂધ પીતા થાય અને એનાથી સારી વસ્તુ અને હેલ્ધી વસ્તુ એના કથા નહીં હોય. દૂધ હેલ્ધી છે કેમ કે એમાં ખૂબ બધા ન્યુટ્રિયન્ટ્સ હોય. તો આપણે બી દૂધ આપણા સિરિયલમાં લાખે. ઈદ આવવાની છે ઇન્શાલ્લાહ, આપણે આપણા કેટલા માહીઓ ખીર બનાવે જેમાં બી માશાલા હેલ્ધી દૂધ લાખે. આપણે આપણે રમઝાનમાં ફલુડો પીએ તેમાં દૂધ છે. આપણે ડિઝર્ટમાં બી દૂધ લાગતા દેહું. તો દૂધમાં કેલ્શિયમ છે ને એ આરકા હારું બહુ હારું કહેવાય. દાંત અને આરકાને મજબૂત રાખે ને ઓસ્ટિયોપોરોસિસથી બચાવે. તો કેલ્શિયમ આપણા હારું બહુ હારું કહેવાય ને આ દૂધમાં બહુ મળે. દૂધમાં પોટાશિયમ બહુ છે તો તેનાથી બ્લડ પ્રેશર લો થાય. તો કોઈને હાઈ બ્લડ પ્રેશર હોય તેને દૂધ પીવું જોઈએ. ને વધારે પોટાશિયમથી હાર્ટની બીમારીનો રિસ્ક બી ઓછો થાય. પણ એક વસ્તુ યાદ રાખજો કે દૂધ લો ફેટ સ્કીમ્ડ હોય તો તે આપણા હારો ફાયદોવાળો હોય. આ ફૂલ ફેટ દૂધ બિલકુલ હારું નહીં, બ્લડ પ્રેશર હારું બી, હાર્ટની બીમારી બી વધારે રિસ્ક હોય એના હાથે, કોલેસ્ટ્રોલ બી વધે એના હાથે. તો દૂધ મોટા માણસ હારું દૂધ લો ફેટ પીવું જોઈએ, એટલે ઓછો ફેટવાળું અથવા તો સેમી સ્કીમ્ડ કે સ્કીમ્ડ, એટલે નો ફેટ, બિલકુલ ફેટ વગરનું બી દૂધ મળે તે આપણે પીવું જોઈએ. નલ્લા પોયરાઓને ફૂલ ફેટ દૂધ દેવું જોઈએ, કેમ કે એ લોકોને આ બધી વિટામિન ને મિનરલ વધારે જોઈએ, તો એ લોકોને ફેટ જોઈએ તો ગ્રો થવા. પણ આપણાને લો ફેટ પીવું જોઈએ, તો તે ધ્યાનમાં રાખજો. તો તેનાથી હાર્ટની બીમારીનો ઓછો રિસ્ક પડે, બ્લડ પ્રેશર ઓછો રહે, કોલેસ્ટ્રોલના લેવલ બી ઓછો રહે. ને બીજું કે દૂધમાં વિટામિન ડી બી ખસ્સું હોય, તે કેન્સરથી બચાવે અને બોડીમાં આપણા સેલ્સનું ગ્રોથ હેલ્ધી રહે. બીજું કે વિટામિન ડી એક કેમિકલ પ્રોડ્યુસ કરે જેનું નામ છે સેરોટોનિન. સેરોટોનિન સાથે આપણું મૂડ સારો રહે, આપણો ખોરાક સારો રહે, એપેટાઇટ રહે અને ઊંઘ સારી આવે, એટલે આપણે ડિપ્રેશનથી દૂર રહી. વિટામિન ડી દૂધમાં મળે તેના સાથે ડિપ્રેશન દૂર રહી ને આપણે ખુશમાં રહી, માશાલ્લાહ. પછી દૂધમાં પ્રોટીન વધારે હોય ને તેનાથી મસલ્સ આપણા મજબૂત રહે. દૂધ પીવાથી પગમાં ઓસ્ટિયોઆર્થરાઇટિસ હોય કોઈને, તો દૂધ પીવાથી એ વધે નહીં. આ ઓસ્ટિયોઆર્થરાઇટિસ બહુ દુખે, મને ખબર કેટલા લોકો પાસે આ છે. તે નીઝમાં બહુ દુખે, પગમાં બહુ દુખે ને અમારે વિન્ટરમાં તો વધારે દુખે ને એનું કઈ ઇલાજ નહીં મળે. પણ દૂધ પીવાથી એ વધે નહીં, એ બહુ વર્સ નહીં થાય. તો દૂધ હેલ્ધી કહેવાય જે લોકો પાસે આર્થરાઇટિસ હોય. પછી દૂધમાં કોલિન હોય, હવે એ નર્વ્સ સારું છે ને એના હાથે નર્વ્સ આપણા હારા ચાલે અને યાદદાસ્તી રહે, એટલે મેમરી હારી રહી. પછી દૂધમાં તો બીજા વિટામિન્સ બી લખેલા હોય, વિટામિન એ, વિટામિન બી ટુ, બી ટ્વેલ્વ, બી સિક્સ, મેગ્નેશિયમ, જે બધા બોડી હારું હારા કહેવાય. ને વિટામિન્સ ને મિનરલ્સ આ દૂધમાં એટલા બધા છે કે આપણને ફાયદો પછી ફાયદો છે. તો આપણે ઇન્ડિયન લોકો ખાસ ચામાં વધારે દૂધ લાખે, ઇન્ડિયન ટીમ આપણે અડધું ચા અડધું પાણી લાખે. પણ મેં કહ્યું ને લો ફેટ દૂધ વાપરજો, તો આપણે ચામાં દૂધ લાખવું જોઈએ. ખીર આપણે બનાવે, સિરિયલમાં દૂધ પીઓ, મિલ્કશેક્સ, ફોલુડોમાં દૂધ પીઓ. પણ બહુ શુગર વાળું તો હેલ્ધી નહીં કહેવાય, એટલે પ્લેન દૂધ, એમ જ દૂધ પીએ તે બેટર.
તેરા નૂર તેરા આહંગ ખુદા, તેરા નૂર તેરા આહંગ ખુદા, મુજે અપને રંગ મે રંગ ખુદા, મુજે અપને રંગ મે રંગ.
આજનો કિસ્સો ઇસ્તિગફારના બારામાં છે અને ઇસ્તિગફારના પાવરના બારામાં છે. ઇસ્તિગફારનું મતલબ એટલે અસ્તગફિરુલ્લાહ કહેવાનું, અલ્લાહ પાસેથી માફી માંગવાનું. તો ઇમામ અહમદ ઇબને હંબલ ના લાઈફનો એક કિસ્સો છે. ને ઇમામ અહમદ ઇબને હંબલ મશહૂર ફાકેહ છે. તો ચાર ઇમામ છે, તેમાંથી ઇવન એક ઇમામ છે, ઇમામ હનફી છે, શાફી છે ને ઇમામ અહમદ ઇબને હંબલ એક મશહૂર ઇમામ છે. તો ઇવન દોહા ઉઠા જ્યારે સફર કરતા કરતા એક ટાઉનમાં રોક્યા ને નમાઝ બાદ ઇવને વિચાર કર્યો કે હવે લેટ થઈ ગયું. તો ઇવન મસ્જિદના ગ્રાઉન્ડમાં, એટલે મસ્જિદના યાર્ડમાં રાત હારું હુઈ રહે ને એવેની જગ્યા પર કોઈને ઓળખતા નહીં હોતા એટલે મસ્જિદના બાંધામાં હોઈ રહ્યા. ઇવન કોઈને એવાનું નામ બી નહીં કહેતા, કેમ કે લોકો નામ સાંભળીને જાણી જાય કે આ મશહૂર શેખ છે. ને ઇવન ને બહુ અટેન્શન નહીં ગમતું અને લોકોને ખાતરદારીના તકલીફમાં નહીં મૂકવું હતું. પછી મસ્જિદના કેરટેકર અહમદ ઇબને હંબલને નહીં ઓળખ્યા, પણ દોહા માણસ જોઈને મસ્જિદમાં નહીં હોવા દીધા અને મસ્જિદમાંથી લઈ ગયા કે તમે અહીંયા કા હોવાના, ચાલો મારા હાથે. તો કેરટેકર ઇમામ અહમદ ઇબને હંબલને મસ્જિદમાંથી લઈ ગયા. એક બેકર એટલે બેકરીમાંથી બેકર એ જોયું અને ઇવનને રહમ આવી ઇમામ અહમદ પર. તો ઇવને ઇમામ અહમદને રાઠારું ઘેરે લઈ જવાનો ઓફર કર્યો. તો ઇમામ અહમદ માની ગયા. ઇમામ અહમદ બેકર હાથે રહીને નોટિસ કર્યું કે એ હંમેશા કન્ટિન્યુઅસલી ઇસ્તિગફાર પડતો, એ ઇસ્તિગફાર પડ્યા જ કરતો દર વખતે. ઇમામ અહમદે થોડીક વાર પછી એને પૂછ્યું કે એના ઇસ્તિગફાર પડવાથી એના લાઈફમાં કઈ અસર અને ફાયદો જોયો કે? તે બેકરે જવાબ દીધો કે અલ્લાએ એના બધા દુઆઓ કબૂલ કર્યા સિવાય એક, ખાલી એક દુઆ ઇવનની ની કબૂલ થઈ. ઇમામ અહમદે પૂછ્યું કે એ દુઆ શું છે? બેકરે કહ્યું કે ઇવન બો દુઆ માંગે કે અલ્લાહ ઇવનને ઇમામ અહમદ ઇબને હંબલ હાથે મુલાકાત કરાવે. સુબહાન અલ્લાહ, ઇમામ અહમદ ઇબને હંબલે બેકરને કહ્યું અલ્લાએ ખાલી તારી દુઆ સાંભળીની પણ જબરદસ્તી મને તારા બાંડામાં લાવ્યો. સુભાન અલ્લાહ, ઇસ્તિગફારમાં કેટલો પાવર છે તમે જોયું ને. ઇસ્તિગફાર કરવાથી આ માણસની બધી દુઆ કબૂલ થયેલી ને કેટલા મશહૂર શેખ અને ઇમામ હાથે મુલાકાત બી થઈ, એને દુઆ કબૂલ થઈ માશાલ્લા. તો આપણને દુઆ અને ઇસ્તિગફારનું પાવર નહીં ભૂલવું જોઈએ અને યાદ રાખવું જોઈએ કે અલ્લાહ કેટલા ગ્રેટ અને મહાન છે કે આપણને બધું દઈ હગે, આપણી બધી દુઆ કબૂલ કરી હગે, ભલે કેટલું ઇમ્પોસિબલ કઈ લાગે. બસ આપણને યકીન હાથે દુઆ કરવું જોઈએ અને યકીન કરવું જોઈએ કે અલ્લાહ જરૂર મારી દુઆ સાંભળે ને કબૂલ કરે. ને હંમેશા ઇસ્તિગફાર કરવાથી આપણને કેટલો ફાયદો થાય, કિસ્સો થયો આપણે સાંભળ્યું ને, તો આપણને બી હમણાંથી નિયત કરવું જોઈએ કે હંમેશા આપણે અસ્તગફિરુલ્લાહ ક્યાં કરવું. કઈ કામ કરતા હોય કે તે ગાડીમાં જતા હોય, હંમેશા અસ્તગફિરુલ્લાહ 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 કરવાથી ઇન્શાલ્લાહ આપણે અલ્લાહના મિરેકલ્સ જોહો. સાચું. તો અલ્લાહ આપણને ઇસ્તિગફાર કરવાવાળા બનાવે અને આપણી બધી દુઆ કબૂલ કરે ઇન્શા અલ્લાહ. આટલે આપણું ગુજરાતી એક્સપ્રેસ શો પૂરું થાય આજે. હંબરવાહારું જઝાકલ્લાહ. ઉમ્મીદ છે કે તમને મજા આવી અને ખૂબ હીકવાનું મળ્યું. અલ્લાહ આપણને હીરો રસ્તો પર રાખે અને આજે જે સાંભળ્યું હોય તેના પર અમલ કરવાની ટોફિક દે ઇન્શાઅલ્લાહ. તો આજે 23rd નાઇટ છે સાઉથ આફ્રિકામાં. તો આપણને લૈલતુલ કદરને હોડવું જોઈએ. તો પ્લીઝ આ છેલ્લા 10 દાડામાં ખૂબ દુઆ કરજો ને ખૂબ ઇબાદત કરજો ને ખૂબ ઝિકર કરજો, ખૂબ નમાઝ પઢજો, કુરાનની તિલાવત કરજો ને થોડાક દાડા હારું કુરબાની કરીને ઇન્શાલ્લાહ આપણે ખૂબ સવાબ કમાઈ હગી. તો દુઆ કરતા કરતા મારા હારું બી ખાસ દુઆ કરજો પ્લીઝ, ને આખી ઉમ્મત હારું દુઆ કરજો પ્લીઝ. મારું નામ છે સારાબાઈ. પાછા આવતી વીકના આપણે મળું. ફી અમાનિલ્લા, વસ્સલામુ અલૈકુમ વ રહમતુલ્લાહી વ બરકાતુહ.